તારીખ 6/7/1991 શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર માથા 43 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 16.
કઈ કરીએ તો પામવું અનાદિની પરભાવ મીઠાશ છે. હું એ કરું તો તેના નિમિત્તથી મને ગુણ થશે, ગુણ થશે એટલે લાભ થશે. એ જળ ભાવની પકડ અજ્ઞાનીમાં પહેંચી ગઈ છે. અજ્ઞાનપણે નિમિત્તના સંયોગ ઉપર વાલક હોવાથી પોતાના પૂર્વકર્મના ઉદયથી સંયોગ યોગ થાય એના ઉપર વાલક પ્રીતિ હોવાથી જ્ઞાનનું વિકૃત સ્વરૂપ થાય છે. અહીંથી જ્ઞાન વિપરીતતા ધારણ કરે છે. જ્ઞાનની વિપરીતતા કહો, બુદ્ધિની વિપરીતતા, મતિની વિપરીતતા કહો. પર પદાર્થ ઉપર પોતાપણાથી જે કાંઈ વાલક છે, મીઠાશ છે, પ્રેમ છે, પોતાપણું છે, એ મતિ વિપર્યાસને ઉત્પન્ન કરે છે, બુદ્ધિને વિપરીતપણે કરી નાખે છે. તેને પરાધીનપણું અને ઉપાધિકપણું વાલું લાગે છે. અને પરાધીનપણું ગમે છે અને ઉપાધિ વગરનું જીવન એને ગમતું નથી. કાંઈ ને કાંઈ કરવું એવા ઉપાધિ ભાવ એના વગર એ રહી શકતો નથી. અને તેને તે ઉપાધિ એટલે કરવા યોગ્ય માને છે. તેમાં તેને ઈષ્ટ બુદ્ધિ થઈ ગઈ છે. ઈષ્ટ બુદ્ધિ એટલે હિત બુદ્ધિ થઈ ગઈ છે. આ મારે મારા ભલા માટે અને મારા સુખી થવા માટે હું આ બધું કરું છું. આમ તો કર્મ બાંધે છે માથા, પણ એને એમ છે કે હું મારા હિત માટે કરું છું. એટલે પરમામહત્વ બુદ્ધિ ઈષ્ટ અનિષ્ટ પણ ઉપજાવે છે. એ જે ઈષ્ટ બુદ્ધિ થઈ છે એ બીજા પદાર્થમાં આત્માને છોડીને જળ પદાર્થમાં ઉતાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે અને સારા નશા પણ ઉપજાવે છે. આ ઠીક છે ને આ ઠીક નથી, રાગ દ્વેષ ઉપજાવે છે. અને પોતાના સત પ્રત્યે એટલે સત પરમાત્મા પ્રત્યે અનાદર ઉપજાવે છે. પોતાના પરમ સ્વરૂપ પ્રત્યે અનાદર ઉપજાવે છે. તેને ભવનો ભાવ છે, એ ભવભ્રમણ કરશે. એને ભવભ્રમણ કરવાનો આમાં ભાવ રહેલો છે. તેને ભવનો ભાવ છે. જેને સંસાર દશા જોઈતી નથી પણ માત્ર પોતાનું ઈષ્ટ વાલું અવ્યાબાદ સુખ જ જોઈએ છે, આત્માનું સુખ શાંતિ જેને જોઈએ છે. સંસારને સુખ શાંતિ નહીં પણ આત્માને સુખ શાંતિ જેને જોઈએ છે તે નિર્મળ નિર્દોષ જ્ઞાન ક્રિયા જ કરે છે અને જ્ઞાતા પણ એ જ્ઞાનમાં રહે છે. જેને જે વાલનું કાર્ય હોય તે એક ક્ષણ પણ ફેર્યા વિના ન રહે. જેને જે પ્રિય હોય, રીતતું હોય તે જ કરે. અણગમતું નાનો બાળક એ ન કરે, એને ગમતું કામ બતાવો તો કરે, અણગમતું નહીં કરે. જીવનો સ્વભાવ છે. પોતાના જ્ઞાન સ્વરૂપની રક્ષા મુમુક્ષુ જીવ કરે છે. પોતાના આત્મ સ્વરૂપની રક્ષા કહો કે જ્ઞાન સ્વરૂપની રક્ષા કહો, મુમુક્ષુ જીવ કરે છે. પરનું કાર્ય થતું નથી એમ મુમુક્ષુ માને છે. પરનું કાર્ય થતું નથી એટલે મારાથી થતું નથી, હું કરી શકતો નથી, છે કરતા નિજ કર્મનો એનું વિવેચન ચાલે છે. કે રાગ દ્વેષ કરે તો પોતે કર્મ બાંધે, રાગ દ્વેષ ના નિમિત્તે સ્વયં બંધાય એને બાંધે એમ કહેવામાં આવે. પણ જેને અજ્ઞાનતા અને મૂંઢતાની વાલક છે તે પરવસ્તુમાં રાગાદી કસાઈ કરી રહ્યો છે. આત્મજ્ઞાનથી અજાણ એવા જીવો નિત્ય અજ્ઞાન જ કરે છે. જીવ બે પ્રકારના ભાવ કરે છે, જે આત્મ સ્વરૂપથી અજાણ છે તે અજ્ઞાન ભાવ કરે છે સદાય, અને જે આત્મજ્ઞાની જ્ઞાની છે તે નિત્ય જ્ઞાન જ કરે છે. એ જ્ઞાનની વિપરીતતા કરે છે અને એક સમ્યક જ્ઞાનના પરિણામને સવળા જ્ઞાનના પરિણામને કરે છે. પરંતુ કોઈ કઈ કરી શકે નહીં, પરનું તો કોઈ કઈ
કરી શકે નહીં, શકે નહીં,
પોતાના પરિણામ કરે આ મર્યાદા છે કાર્ય કરવાની. બીજું કાર્ય કરી શકે છે કોઈ, માને તો પણ ન કરી શકે અને ન માને તો પણ ન કરી શકે. અત્રે આત્મતત્વ વિશે જે યથાર્થ ન્યાય કહેવાય છે તે મનની ધારણાથી કે પંડિતાઈ કરવા માટે કહેવામાં આવતો નથી. ખાલી તમે સિદ્ધાંત શીખી લ્યો અને ધારણા કરી લ્યો એ હેતુથી પણ નથી કહેવાતું, કે એથી તમે કોઈ વિદ્વાન પંડિત બની જાઓ એટલા માટે પણ આ વાત અમે કહેતાં નથી એમ ગુરુદેવ કહે છે. પણ યથાર્થ તત્વની સમજણ કરવા માટે છે, કે જે યથાર્થ તત્વની સમજણનું ફળ આત્માની શાંતિ ને આત્માનું સુખ છે એના માટે કહીએ છીએ. તત્વની સાચી વાત જ્યાં ત્યાં ક્યાંને પડતી નથી, આવી જે તત્વની સાચી વાત છે એ ગમે તે જગ્યાએ મળે એવું નથી. માટે પોતાની જાતે પક્ષપાત રહિત જીવે મનન કરવાનું છે. પક્ષપાત છોડીને, એટલે પૂર્વગ્રહ છોડીને, જિજ્ઞાસામાં રહીને કે આત્માનું સ્વરૂપ શું છે, પોતાની સ્વ અપેક્ષિત દ્રષ્ટિએ પોતાનું કર્તવ્ય શું છે, મારા હિતની દ્રષ્ટિએ મારું કર્તવ્ય શું છે, અને પોતાને ભૂલવારૂપ રાગદ્વેષ અને મિથ્યા અભિપ્રાય તે શું છે, હું ભૂલો પડ્યો છું, મારું અજ્ઞાન છે તો એમાં એ મિથ્યા અભિપ્રાય ખોટી સમજણ શું છે, તે માટે સત્ય અને અસત્ય બેને જાણવા પડશે. ખોટું શું છે એ જાણવું પડશે, સાચું શું છે એ પણ જાણવું પડશે. ભૂલ છે તેને ટાળવાનો પુરુષાર્થ કરવો પડશે અને જે ખોટું છે એ છોડવાનો પુરુષાર્થ કરવો પડશે. કોઈ કહે છે કે આત્મા અકર્તા છે, ત્રણેય કાળે શુદ્ધ છે, માત્ર ભ્રાંતિ હતી, માટે આપણે કાંઈ કરવાનું રહેતું નથી, આવી રીતે નીચલી ભૂમિકા પણ પામ્યા વિના, એટલે પાત્રતા પણ આવ્યા વિના એકાંત શુદ્ધ માને તો પુરુષાર્થ કરવા પણ રહે નહીં. મારે કાંઈ મારું હિત કરવાનો પુરુષાર્થ કરવાનો છે એ વાત એની સમજણમાં નથી રહેતી. જે કોઈ પુરુષાર્થ રહિત નિશ્ચય વાક્ય બોલે છે એ સંસાર વધારે છે. જો આટલો સરસ સિદ્ધાંત કહ્યો અહીંયા, નિશ્ચય વાણી સાંભળે, નિશ્ચય વચનો સાંભળે અને નિશ્ચય વચન કહે, પણ એ પુરુષાર્થ સહિત એ વાત હોવી જોઈએ, પુરુષાર્થ રહિત એ વાત હોય તો યથાર્થ નથી એમ કહેવાય છે. ખરી છે, જે કોઈ પુરુષાર્થ રહિત નિશ્ચય વાક્ય બોલે છે એ સંસારને વધારે છે. આવું મોટું નુકસાન થશે. જયારે નિશ્ચયના વિષય ઉપર આવવું હોય ત્યારે નિશ્ચયનું જે આત્મ સ્વરૂપ એ સ્વરૂપ પ્રત્યે પુરુષાર્થ સાથે નિશ્ચય સ્વરૂપનો વિષય લેવો જોઈએ. પરિણામમાં, લક્ષમાં, વાણીમાં, વાણી પણ વિચારપૂર્વક વિકલ્પપૂર્વક છે તો નિશ્ચયનો વિષય ભાવમાં લેવો હોય તો નિશ્ચયના પ્રત્યે, નિશ્ચય સ્વરૂપ પ્રત્યેના વલણવાળો કોઈ પુરુષાર્થ હોય, વેદ હોય, એ ભાવનો, નિશ્ચય સ્વરૂપના ભાવનો આવિર્ભાવ હોય એવા કોઈ પ્રકારે એ વાણી લેવી જોઈએ. એ વિચાર હોવો જોઈએ, નહીં તો સંસાર વધશે. આ શરત છે જે આત્માને પરમ લાભનું કારણ છે કે યથાર્થ રીતે ગ્રહણ ન થાય અને અયથાર્થ રીતે એને અજમાવવામાં આવે તો સંસાર વધે એવું નુકસાન છે. એવી વાત આવી ગઈ છે વાત કરતા કરતા કે જે કોઈ પુરુષાર્થ રહિત નિશ્ચય વાક્ય બોલે છે તે સંસાર વધારે છે. ગુરુદેવે નિશ્ચયનો ઉપદેશ આપ્યો છે પણ આ બધી વાતો સાથે સાથે કરી છે એમને નિશ્ચયનો ઉપદેશ અંદરથી નથી આવ્યો. જ્યાં જ્યાં લાલ બત્તી મૂકવા જેવી છે ત્યાં લાલ બત્તી મૂકી છે. વર્તમાન અવસ્થા એ મલિન અવસ્થા છે, મલિનતા છે, તેથી તેને ટાળવાનો પુરુષાર્થ કરવો બાકી છે. તેમ અપેક્ષા સમજ્યા વિના એકાંત લેવો
નહીં,
એવી અપેક્ષા જ્ઞાનમાં હોવી જોઈએ, એ વાત ખ્યાલમાં રહેવી જોઈએ. પણ એમ વાત લેવાની છે, એમને એકાંત કરવાની વાત નથી. આત્મા નિજ ચૈતન્ય જ્ઞાન કાર્યનો કરતા છે, કર્મનું કાર્ય કરવા કદી સમર્થ નથી. પણ અજ્ઞાનપણે રાગદ્વેષ કરે, કલુષિતતા કરે, જ્ઞાનમાં અસ્થિરતા કરે, પર વસ્તુમાં મોહ પામે એમ અજ્ઞાન ભાવે રાગદ્વેષમાં અટકે તો સંસારમાં રખડવો પડે. પરિણામ કરે ને એના ફળ ન આવે એમ નથી. કોઈ પણ જીવ જેવા પરિણામ કરે તે બધા પરિણામ સફળ છે. પરિણામ એટલે ભાવ, રાગ કરે, દ્વેષ કરે, મોહ કરે, વિતરાગ ભાવ કરે, જ્ઞાન કરે, અજ્ઞાન કરે, જેવા જેવા ભાવ કરે તેની સાથે તેના ફળને સીધો સંબંધ છે. એમાં કોઈનું કાંઈ ચાલે
નહીં.
આ એક જગતની કુદરતી વ્યવસ્થા છે. પદાર્થના ગુણધર્મ અનુસાર અનાદિ અનંત આ વ્યવસ્થા છે, એમાં કોઈનું ચાલે
નહીં.
તીર્થંકરનું જીવ હોય કે ગમે તે જીવ હોય, કુદરતનો કાયદો બધાને એક સરખો લાગુ પડે છે. કાયદો બધાને એક સરખો લાગુ પડે. કોઈ જીવને અકર્તા માને છે સર્વથા, સાંસર્ગે તેની સામે અકર્તા, તેની સામે કરતા પણ ચોથું પદ છે આત્મા ભોગતા છે. નિશ્ચયથી પોતાના નિર્મળ જ્ઞાનનો જ ભોગતા છે. નિર્મળ જ્ઞાનનો કહો, નિર્મળ આનંદનો કહો, નિર્મળ સુખ શાંતિનો ભોગતા છે. પણ સ્વાધીન કેવળ જ્ઞાતા સ્વભાવથી શુદ્ધ નહીં. સ્વાધીન એવું પોતાનું જ્ઞાતા સ્વરૂપ એનાથી છૂટીને પરાવલંબી થવાથી, પરાધીનપણાનો ભાવ કરવાથી, અજ્ઞાન ભાવે રાગ દ્વેષ વડે સાતા અસાતો પ્રકૃતિજન્ય સુખ દુઃખનો અજ્ઞાન ભાવે ભોગતા ઉપચાર દ્રષ્ટિએ છે. ખરેખર તો પોતાના નિશ્ચય જૂઠો સ્વરૂપનો જ ભોગતા છે. પણ એને ભૂલીને પરાધીનપણું કરે છે ત્યારે એને રાગ દ્વેષ અને દુઃખની ઉત્પત્તિ થાય છે. જીવને સ્વનું ભોક્તૃત્વ છે. પોતાને જે ઈષ્ટ હોય તે પોતાથી અન્ય ન હોય, અને તે પોતાને આધીન ત્રિકાળ હોય એ પોતાથી દૂર ન હોય પણ સહજ હોય, એક રૂપ હોય, આ પોતાનું સ્વરૂપ છે. જે વસ્તુ સ્વરૂપ, જે વસ્તુ સ્વરૂપ પોતામાં શક્તિપણે છે તે પ્રાપ્તની પ્રાપ્તિ કરવી તે જ ઈષ્ટ પ્રાપ્તિ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કરવી તે જ ઈષ્ટ પ્રાપ્તિ છે. પ્રાપ્ત એટલે વસ્તુનું સ્વરૂપ તો છે, એનો અનુભવ કરવો એનું નામ પ્રાપ્તિ, તે ઈષ્ટની પ્રાપ્તિ છે. છ પદની વિચારણા વિશે અહીં કહેવામાં આવે છે કે આત્મા છે જેણે સારું કર્મું હોય તેણે છે તેનું સારું કર્મું છે કે જે નથી તેનું સારું કર્મું છે. આત્મા છે એનું ભલું કરવું છે કે આત્મા નથી એનું ભલું કરવું છે. આત્મા છે એને સુખી કરવો છે કે આત્મા નથી એને સુખી કરવો છે. તો કે આત્મા છે આ પહેલું પદ છે, એનું અસ્તિત્વ સ્વીકારવું. જે પોતાનું હોય તેનું જ પોતે કરી શકે છે. તો સારું કર્મું છે કોનું કે પોતાનું, અને તેનો ઉપાય શું તેની શંકા એટલે જિજ્ઞાસા સમાધાનપૂર્વક, શંકા સમાધાનપૂર્વક, જિજ્ઞાસાને એના સમાધાનપૂર્વક જીવ યથાર્થ વિચાર અને નિર્ણય કરે. અને શંકા એટલે જિજ્ઞાસા, યથાર્થ વિચાર અને નિર્ણય કરે તો સાચું પ્રમાણ સમજી શકે. જગતના લોકો અવઘિત રીતે અંધશ્રદ્ધાથી હા પાડે છે કે આત્મા છે, અમે ક્યાં ના પાડીએ છીએ કે આત્મા નથી, એમ નહીં, એનું સ્વરૂપ સમજવું જોઈએ. આત્મા છે એમ ઓગે ઓગે હા પાડવાની વાત આ નથી, કારણ કે સર્વજ્ઞ જ્ઞાની ભગવાન તો કહી ગયા છે આત્મા છે, કારણ કે ભગવાન તો કહી ગયા છે કે આત્મા છે. પણ તે કેવો છે કેવડો છે એમ એનું સ્વરૂપ તેની ખબર તો તેમને હોતી નથી, તેથી તેમની હા સાચી હા નથી. ભલે ભગવાને કહ્યું માટે હા પાડી છે તો પણ સાચી હા નથી. જેને ખરી જિજ્ઞાસા યથાર્થ સમજવા માટે થાય છે તે જીવ સમજી શકે છે. જેને જિજ્ઞાસા હોય તે સમજી શકે, જિજ્ઞાસા ન હોય તો ન સમજી શકે. પણ જિજ્ઞાસા હોય અને ન સમજી શકે એમ બધું નથી. માટે જેને ન સમજાતું હોય એને જિજ્ઞાસા રાખવી, સમજવાની જિજ્ઞાસા રાખવી, સમજવાની જિજ્ઞાસા છે તો અવશ્ય સમજાય. હા, અનાદેથી અજ્ઞાન ચાલુ આવે છે. જેમ કાનમાં સોનું ની માટી પીડ્યા છે, ક્યારથી પીડ્યા છે, કોઈ ભેળવ્યા છે
નહીં,
બસ એવું આ દિનનું અનાદિનું અજ્ઞાન ચાલુ આવે છે. કેટલી વાત છે અનાદિથી. જિજ્ઞાસા રાખવી જ્ઞાન થવા માટે, પરદેશી રાજાનો અધિકાર આવે છે તેમાં એવી રીતે તે શંકા કરે છે કે હે પ્રભુ, અમે ત્રણ પેઢીથી આત્મા નથી એમ માનતા આવ્યા છીએ, પણ આત્મા કેવી રીતે છે બતાવો. એટલે અમારા બાપ દાદાથી અમે એમ માનતા આવ્યા છીએ કે આત્મા જેવી કોઈ ચીજ જ નથી, હવે બતાવો ત્યાં સમજવાની જિજ્ઞાસા છે. વળી ક્રમે ક્રમે એકાગ્રતાથી અનેક પ્રશ્નો એવી રીતે પૂછ્યા કે રાજા પરદેશી હતો તે સ્વદેશી થઈને સાચા સુખની પ્રાપ્તિમાં ઉદ્દીનમાન થયો. એનું નામ પરદેશી રાજા હતો, પણ આત્મજ્ઞાનના શ્રેણીમાં આવ્યો એટલે એને સ્વદેશી થયો. તે હવે ફક્ત એક ભાવ કરીને મોક્ષમાં જશે. પ્રશ્ન કરનારે પ્રથમથી જ તૈયારી કરી રાખી હોય છે કે હું કયા કારણોથી શંકા કરું છું અને તેની દલીલોમાં મારે શું કહેવું છે. પછી પોતાના કારણોને જ્ઞાનીના કારણો સાથે સરખામણી કરે છે, તુલના કરે છે, અને પોતાની સ્વતંત્ર વિચારણાથી મધ્યસ્થપણે નિર્ણય કરે છે. સત્ય શું અને અસત્ય શું એનો મધ્યસ્થપણે નિર્ણય કરે છે. ભલે જ્ઞાની કહે છે, ગુરુ કહે છે, એ વાત કરે છે, સમજે છે, પણ નિર્ણય પોતાના વિચારમાં મધ્યસ્થપણ રાખીને નિર્ણય કરે છે. વળી ઉત્તર આપનાર પુરુષ પ્રમાણિક છે એમ જોવે છે, એટલો વિશ્વાસ રાખે છે કે કહેનાર છે એ પ્રમાણિક છે, એ મને ખોટું કહે નહીં, અસત્ય કહે નહીં, અસત્ય મને સમજાવે નહીં. પણ મારે સમજવું છે એ મારા વિચારની અંદર સત્ય શું અસત્ય શું એ સમજવા માટે કોઈ પૂર્વગ્રહ રાખવો નથી. સત્ય હોય તે મારે સમજવું છે, સત્ય હોય તે મારે સમજીને સ્વીકારવું છે, અસત્ય હોય, ભલે બાપ દાદા ના વખતથી ચાલ્યો આવતો હોય તો પણ મારે છોડી દેવું છે. આવો પક્ષપાત રાખ્યા વગર સમજે છે, તેનું હિત થાય છે, તેનું કલ્યાણ થાય છે. તેના કારણોમાં પોતાના પ્રશ્નોનો વિરોધ ટકી શકતો નથી, એવી રીતે વિરોધ ટાળીને જ્ઞાની સમજાવે છે. એ જ્ઞાનીનું જ્ઞાન બળ છે, છતાં જ્ઞાની કોઈને પરાણે સમજાવી શકતા નથી, અથવા જ્ઞાની પોતે પરાણે સમજાવી શકતા નથી એવું એને જ્ઞાન હોવાથી પરાણે સમજાવવા માટેનું જોર પણ કરતા નથી, પ્રયત્ન પણ કરતા નથી. આને પરાણે સમજાવી દો, આ ઘણા વખતે હિંમત તો નથી, લાવીને પરાણે સમજાવી દો, એવો જ્ઞાનીને આગ્રહ થતો નથી, દુરાગ્રહ થતો નથી. કેમ કે એ સમજે છે કે કોઈ પણ જીવ પરાણે સમજી શકતો નથી, એની યોગ્યતા હોય તો જ એ સમજે, એની યોગ્યતા ન હોય તો એ સમજે. એ સમજે તો સ્વયં સમજે, ન સમજે તો પણ સ્વયં ન સમજે. સમજનાર નહીં સમજનારની સ્વતંત્રતા છે, કોઈનું એમાં પરાધીનપણું કામ આવતું નથી. કોઈ એમ કે મને કોઈ આમ સમજાવી દીધું, મને કોઈ આમ સમજાવી દીધું, એ વાતમાં કાંઈ માલ નથી. ભાઈ તમે કેવું સમજાવી દો છો, પછી તમે સમજાવી દો છો પછી અમારું માનતા જ નથી. આ તો ભાઈ મારે તો તમને સમજાવી દેવા છે, પણ તમે સમજો છો મારું, ના નથી, તમે તો મારું માનતા નથી. તો પછી એને મેં કીધું ને માની લીધું એમ કેમ નથી કીધું? જો હું કહું એમ બધા માની લેતા હોય તો હું તમને કહું છું, જો તમે માની લો છો કે ના, હું ન માનું કે બસ કીધું. માને એ સ્વતંત્ર, ન માને એ પણ સ્વતંત્ર. આમ છે, એટલો વિચારો કે વાત બરાબર છે, ન્યાયસંગત છે, આત્માને લાભ થાય સુખ થાય એવી છે કે આત્માને અશાંતિ ને દુઃખ થાય એવી છે, બસ આત્મા નક્કી નક્કી કરો. અને એ પોતાના માટે, કોઈના માટે કરવું નથી, પોતાના માટે કરવું. હું ત્રિકાળ છું એવું જીવને નક્કી થાય. ઘણા તો એવી રીતે વિચારે છે કે કોઈ માણસ ઉપર એને બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય. આ માણસ છે એની બુદ્ધિ એવી છે કે એ સુખી થાય એવા એને એની બુદ્ધિમાં એ ભૂલ ખાય એવો નથી. પોતાના સુખની પ્રાપ્તિ માટે એ કંઈ ભૂલ ખાય એવો માણસ નથી. તો એવી રીતે જેને કુતૂહલ થાય કે તો પછી એ શું વિચારે છે, શું સમજે છે, એ કેવી રીતે આપણે જરાક ભલે માની ન લઈ પણ જરાક ચેક તો કરીએ કે ખરેખર માનવા જેવું છે કે એ ભૂલે છે. પણ એને એમ લાગે કે ભૂલે એવો માણસ નથી, એવો બુદ્ધિમાન માણસ છે, વિચારવાન માણસ છે, આગળ પાછળનો વિચાર કરે. એની પાછળ કુતૂહલથી જોવા જાય ત્યાં એને એમ થાય કે તો ભારે સરસ છે. આ વાત તો એવી છે કે જે સમજે એ પોતે સુખી થાય છે, એટલે એને એમ થાય છે બરાબર છે, પાંચ પકડી દેવા જેવી છે. એમ કરીને ઘણા આવી જાય છે આપણે કોઈની પાછળ, કોઈની પાછળ. હું ત્રિકાળ છું એવું જીવને નક્કી થાય તો પોતાને સારું છું એટલે હિતકારક છું શું કરવું તે સમજાય. 150 વર્ષનો વ્યવસ્થા નથી વિચારવી. જો હું ત્રિકાળ શાશ્વત છું, અજન્મા છું, જન્મતો મરતો ખરેખર નથી, દેહ કપડાં બદલાય એમ દેહ બદલાય છે, તો પછી કાયમ સુખી થાવ એનો વિચાર કરે છે. 50 વર્ષ સુખી થાવ ને પછી ભલે દુર્ગતિમાં કુગતિમાં જઈને દુઃખી થાવ એમ વિચાર કરતો લાંબી દ્રષ્ટિનો વિચાર છે. એટલા માટે જ આ 6 પદની વિચારણા એમ કહી છે. યથાર્થ સત્ય અને અસત્ય શું એ જાણવા અને વિચારવા માટે આ મુમુક્ષુની વિચારણા કહી છે. આમાં શું છે, મુમુક્ષુ પદમાં વિચારણા છે, પછી મોક્ષ માર્ગમાં તો આરાધના વિશેષ છે, વિચારણા વિશેષ નથી. મોક્ષ માર્ગમાં આવ્યા પહેલા વિચારણા છે, ચારે પડખેથી વિચારે, પછી સમ્યક દર્શન આદિ મોક્ષ માર્ગ શરૂ થયા પછી તો એટલી આરાધના છે, એમાં પછી લાંબી વિચારણા કરવાની જરૂર નથી રહેતી, કેમ કે વાત તો સમજાઈ ગઈ છે. મોક્ષની વિચારણા કહી છે, તેમાં પ્રથમ આત્મા છે એ નિત્ય છે એમ નક્કી થયા પછી, નિત્ય એટલે શાશ્વત છે એમ નક્કી થયા પછી, હું કરતા પોતાનું કાર્ય કરી શકું છું, પણ પરનું કાર્ય નથી કરી શકતો. તે નિર્ણય પોતાના કાર્યની મર્યાદાનો નિર્ણય થાય છે કે મારા ભાવથી બહાર જઈને હું કાંઈ કરી શકું નહીં. એ નિર્ણય તો એનો અનુભવ રોજ નો બોલે છે, એનો રોજ નો અનુભવ બોલે છે કે જે કરવા ધારે છે જો એ થતો હોય તો કોઈને રસ્તા ઉપર હાલવા દે એવો નથી, ઉભો રહેવા નથી. રસ્તા ઉપર હાલતો હોય એને એમ કે રસ્તા ઉપર તારે નથી હાલવાનું, કે મારી ઈચ્છા નથી તો અમારે પગ ક્યાં રાખો, તો કે તારા માથા ઉપર રાખવાનું, તો રસ્તા ઉપર ન રાખતો એમ કે. એક જીવની ઈચ્છા રોજે રોજ તપાસ કરે તો ખબર પડે છે ઈચ્છા પ્રમાણે કાંઈ કરી શકાતું નથી. પછી ઘણાને શું થાય છે કે ઈચ્છા પ્રમાણે ન થાય એટલે ટેન્શન આવે. મારી ઈચ્છા પ્રમાણે કરી શકાતું હોય તો આ જગતમાં પોતે કોઈ બીજાને જીવવા દે એવા જીવો નથી. એની ઈચ્છાનું શું થાય? જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જગતના પદાર્થોના કાર્ય આત્મા કરી શકે એ વસ્તુની સ્થિતિ જ નથી. એના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જુદા છે, આત્માના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જુદા છે. અને તપાસ કરે પોતાના અનુભવને તપાસે તો પોતાનું કાર્ય પોતાના પરિણામની બહાર ક્યાં છે? જે ભાવ કરે છે તે પોતાનું કાર્ય છે, બરાબર. હવે એ ભાવ જે કરે છે એ ભાવ પોતામાં કરે છે કે પરમાં કરે છે? આ તો અનુભવ ગોચર છે કે જે ભાવ થાય છે આત્માનો ભાવ આત્મામાં થાય છે, આત્માની બહાર તો થતો નથી. તો જેનું કાર્ય આત્માની બહાર નથી, ભાવ તો કાર્ય છે, એ આત્માની બહાર નથી તો કરે શું? આ લાકડામાં મારા પરિણામ નથી જોતા તો લાકડાનું કાર્ય હું કેવી રીતે કરું? જેમાં કાંઈ એનો હસ્તક્ષેપ નથી થતો એમાં કાર્ય કેવી રીતે કરું? હા, પુણ્યનો ઉદય હોય તો એ પ્રમાણે થાય, પાપનો ઉદય હોય. હા, એવું એને લાગે છે એ એની ભ્રાંતિ છે, દેખાય છે એ એને ભ્રાંતિ છે. ત્રાસી આંખે બે ચંદ્ર દેખાય એટલે ચોખ્ખે ચોખ્ખા દેખાય. કેવા દેખાય?
ચોખ્ખા
ચોખ્ખા દેખાય બે ચંદ્ર, કે બાજુ બાજુમાં છે, બરાબર. બે થઈ જાય ક્યાંય ક્યાં દેખાય બધું સાચું નથી એમ છે. વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાનો છે. પણ પરનું કાર્ય હું નથી કરી શકતો તે નિર્ણય થાય, પણ સ્વપરની જુદાઈને જે જાણી શકતો ન હોય તો સારું કરવા માગે એટલે સુખી થવા માગે તો પણ શી રીતે કરી શકે? પોતાને કેવી રીતે સુખી કરી શકે? આખો સમયસાર ભેદ જ્ઞાન ઉપર છે કે શું પરથી જુદો છું અને પરનું કાર્ય કરી શકતો નથી. હવે સંયોગમાં સર્વસ્વ માનીને તું ટીંગાઈ ગયો, પણ નહીં કરી શકે, ગમે એટલો ટીંગાઈ જાતે નહીં કરી શકશે, નહીં કરી શકે એવા નક્કી છે. થવાનું હશે ત્યારે જે થવાનું હશે તે થશે, તારે અભી અભી કરવું હોય તો કાંઈ થાય એવું નથી. આ સુખી વાત છે કે નહીં? સુખી વાત છે. એટલે જીવને સુખી થવું હોય તો પોતાના કાર્યક્ષેત્રની મર્યાદા સમજ્યા વિના કોઈ રીતે આપોતા મતે એવું નથી. માટે તેની માન્યતા મિથ્યા છે, એટલે વસ્તુ સ્વરૂપથી વિપરીત માન્યતાને મિથ્યા માન્યતા કહેવામાં આવે છે. તેથી તે ભૂલ ટાળવા આ વિચારણા કહી છે, એવી ભૂલ ટાળવા માટે અને દુઃખ મટાડવા માટે આ વિચારણા કહી છે. પોતે કઈ રીતે ઊંધું કરી શકે અને કઈ રીતે સવળું કરી શકે તેનો નિર્ણય પોતાનાથી થયો નથી અત્યાર સુધી. માટે સદગુરુ સમીપે જઈને પ્રશ્નોથી સાચા ન્યાયનો વિચારના નિર્ણય કરે છે. અત્યાર સુધી પોતાને પોતાની મેળે જ્ઞાન નહીં હોવાથી જે જ્ઞાની છે સદગુરુ છે એની પાસે જઈને પૂછે છે જિજ્ઞાસાથી અને નિર્ણય કરે છે. જીવોએ પોતાના પક્ષથી પોતાનું વિપરીત પણ વિચાર્યું છે. પોતાના પક્ષથી એટલે પોતાની ઊંધી માન્યતા જે પકડી રાખી છે એનો પક્ષ કરીને વિપરીત પણ વિચાર્યું છે, કારણ કે મારી જાત શું, મૂળ જાત શું આત્માને. વનસ્પતિ આદિ દેખાય છે, એમને એમ નથી જે જ્ઞાની પુરુષોએ કહ્યું તે વિચારવાની, સાંભળવાની, નિર્ણય કરવાની દરકાર ન કરી, પોતાના ઊંધા વિચારો પકડીને ઊંધા ભાવ કર્યા, રાગ દ્વેષ તીવ્ર થયા, આતુરતા તીવ્ર થઈ, કર્મ બંધન એના ફળ ભોગવે છે, નજર સામે છે, એના ફળ નજર સામે ભોગવતા જોવામાં આવે છે. સાચી સમજણ ન કરે તો શું કરે, કે ભવ ભવાંતરમાં દુર્ગતિમાં રખડવાનું કાર્ય કરે. અજ્ઞાનથી જે કાર્ય માન્યું છે તે સંસારનું કારણ થાય છે, પોતાની વિપરીત બુદ્ધિએ જે માન્યું છે એ પરિભ્રમણનું કારણ થાય છે. જેને સાચું જાણવું છે અને સારું કરવું છે, એટલે કે સુખનું કાર્ય કરવા જે માગે છે પણ થતું નથી, તેને સાચું સમજાયું નથી એટલે સુખી થતો નથી, સાચું સમજાયું નથી માટે સુખી થતો નથી, માટે તેને પહેલામાં પહેલું સત્ય સમજવું. આમ થયું તો કોઈ પણ કાર્ય સમજ્યા વગર તો કરતો નથી, જ્યાં લાભ નુકસાનનો પ્રશ્ન હોય ત્યાં સમજ્યા વગર કરે છે. મને સમજાવો તમે શું કરવા માંગો, અથવા મારે કેવી રીતે કામ કરવું એ સમજાવો, સમજીને એને ઘર બેસે તો કરે, નહીતર કરે નહીં. અહીંયા એમ કે પહેલાં તો સમજ, પછી ઘર બેસે તો કરજે, ન ઘર બેસે તો કાંઈ આગ્રહનો છે નહીં. કરતાપણાનો વિચાર કર્યા પછી ભોગતાપણાનો વિચાર કરવાનો રહે છે, કે છે ભોગતા, સારું કરવા માગે પણ સારું ભોગવી શકતો ન હોય તો તેને કેવી રીતે મફતમાં જાય, માટે કરતા પછી ભોગતાપણું કહ્યું છે. પોતાને જો આશંકા થાય કે જિજ્ઞાસા થાય તો સાચું સમજવા માટે આગળ વિચારણા થાય અને સમજાય કે કરતાનું ઇષ્ટ તે કર્મ એટલે કે કાર્ય, અને જે કાર્ય જે કાર્યનો કરતા થાય તેનો જ ભોગતા થઈ શકે. સ્વજાતિપણે કારણ હોય ત્યાં સ્વજાતિ કાર્યનું ભોગતાપણું રખે, આત્મા પોતાનો ભાવ કરે ને પોતાના ભાવને ભોગવે. અનુભવપણે આનંદનું ભોગતાપણું તે જ સ્વ ઇષ્ટ છે. આત્મા કરતા છે ને એનું ઇષ્ટ શું, કે પોતાના નિરાનંદને ભોગવે, આત્મિક આનંદને ભોગવે, એના માટે ઇષ્ટ છે અથવા ભલું છે. પણ અનંતકાળથી અજ્ઞાનપણે સુખ દુઃખની કલ્પનાનો જીવ ભોગતા હતો, પોતાના સ્વરૂપના અજાણપણે એ પરનો ભોગતા હતો, એટલે થતો હતો એવો વિચાર જ્યારે આવ્યો કે આમ અજ્ઞાનપણે ભોગતા થતો હતો, ત્યારે યથાર્થ વસ્તુનો વિચાર કરતા સમજાય છે કે હું સમજણના અભાવે, અજ્ઞાન ભાવે, સમજણના અભાવે એટલે અજ્ઞાન ભાવે, રાગ દ્વેષ રૂપ અજ્ઞાનનો કરતા અને સુખ દુઃખનો ભોગતા. પણ સમજણને લઈને દુઃખી થયો એમ કે જ્ઞાને કરીને કદી દુઃખ ન હોય, અને જ્યાં જ્યાં દુઃખ હોય, જ્યારે જ્યારે દુઃખ હોય ત્યારે અજ્ઞાનથી જ થાય, આ સુખ દુઃખના કારણ કાર્યનો સિદ્ધાંત છે. કોણ પણ જીવ માટે જે કોઈ જે દુઃખી છે બીજું કઈ કારણ, રોગને લઈને નહીં, પીડાને લઈને નહીં, નિર્ધનતાને લઈને નહીં, પોતાનું ધાર્યું થતું નથી એને લઈને પણ નહીં, અજ્ઞાનને લઈને દુઃખી છે, જ્ઞાને કરીને દુઃખી છે. આ સિદ્ધ સુખ દુઃખ નો પ્રોબ્લેમ, એનું સોલ્યુશન છે, સિદ્ધિ સિદ્ધિ સમાધાન છે. હા, જ્ઞાની છે ને સુખે છે, આત્માનો સ્વભાવ જ્ઞાન છે ને જ્ઞાન સુખ રૂપ છે, જ્ઞાન સુખ સ્વરૂપ છે, જ્ઞાન નું રૂપ જ સુખ છે, એ સુખ રૂપે છે જ્ઞાન.
અજ્ઞાન
આવ્યું એ આત્માનો સ્વભાવ જ્ઞાન છે એવું ન સ્વીકાર્યું એમાંથી આવ્યું, એવો સ્વીકાર ન કર્યો એનું નામ અજ્ઞાન છે. વિજ્ઞાન જાણીને હું શરીરને સારું રાખી શકું. શિયાળામાં હું ચવન ચવનપ્રાસ સરસ બનાવી દઉં, ચવનપ્રાસ ખાઉં તો મારું શરીર સારું રહે, મારા શરીરને હું સારું રાખી શકું. આ ક્યાંથી અજ્ઞાન? શરીર કે હું અને એના કાર્ય હું કરી શકું, ક્યાંથી અજ્ઞાન? અને એના જીતું થાય. હવે એને મટાડવા માટે શ્રી ગુરુ વાત કરે છે, એ કેવી રીતે મટાડવું? અજ્ઞાન પણે અનાદિથી અનંતકાળથી સુખ દુઃખની કલ્પનાનો જીવ ભોગતા હતો, પોતાના સ્વરૂપના અજાણપણે પરનો ભોગતા થતો હતો, એવું જયારે સમજમાં આવ્યું ત્યારે યથાર્થ વસ્તુનો વિચાર કરતા સમજાય કે હું સમજણના અભાવે અજ્ઞાનના ભાવે રાગદ્વેષરૂપ અજ્ઞાનનો કરતા અને તદ્જનિત સુખ દુઃખનો ભોગતા થયો. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની રાગદ્વેષનો કરતા નથી, માત્ર જ્ઞાતા કરે છે તો પણ કરતો નથી એમ કહું છું. પરભાવ અને પરવસ્તુનો કરતા નથી, પુણ્ય પાપ રાગદ્વેષનો પરમાર્થે કરતા નથી એટલે પરનો ભોગતા પણ નથી, છૂટો રહી જાય છે. કોઈ માને છે કે મોક્ષમાં ગયા પછી સ્વાધીન આનંદ નથી, ત્યાં તો પરથી જુદા પણ નથી, બધા આત્મા એક થઈ જાય છે, એવી અનેક ખોટી માન્યતાનું આ છ પદમાં નિરાકરણ
થઈ જાય છે.
અનેક પ્રકારના અન્ય મતોનું નિરાકરણ થઈ જાય છે. છ પદના પત્રમાં પણ આ ખુલાસો આવો આવે, છ પદનો પત્ર આવી ગયો કે એમણે જે આત્મસિદ્ધિ રચી એ પહેલાં છ પદની વ્યવસ્થિત વિચારણા એમની પાસે હતી. જે પત્ર લખ્યો છે એમાં એ પત્ર ગદ્ય રૂપે છે અને આ પદ્ય રૂપે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર બાકી એક જ વિષય છે એટલે પોતે એ વાત વ્યવસ્થિત વિચારી રાખેલી અને પદમાં અવતારી છે. આત્મસિદ્ધિ રચી ત્યારે આત્માની છેલ્લામાં છેલ્લી પૂર્ણ નિર્મળ પવિત્ર દશા મોક્ષ છે. જીવ પરાધીનતા અને આવરણથી પૂર્ણપણે મુક્ત થઈ શકે છે કે કેમ? જીવની પરતંત્રતા શું છે? ભૂખ લાગે એટલે ખાવું જ પડે, તરસ લાગે એટલે પાણી પીવું જ પડે, અને સમાજમાં સંસારમાં એની મર્યાદામાં રહેવું પડે, પોતાને મન ફાવે એમ કરી શકે નહીં. તો એ પરાધીન કેમ છે સંસારમાં જીવ? આ બધા કાર્યો એવો એક પ્રશ્ન ઉઠે છે, શંકા જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એના જવાબમાં કહ્યું છે કે જો સર્વથા મુક્તપણું ન હોય તો પુરુષાર્થ કરીને મુક્ત થઈ શકે છે, અને પુરુષાર્થ કરવાનું નિષ્ફળ થાય, પુરુષાર્થ કરીને મુક્ત થઈ શકે છે અને પુરુષાર્થ કરવાનું નિષ્ફળ થાય. જો એના જવાબમાં કહ્યું કે જો સર્વથા મુક્ત પણ ન હોય તો પુરુષાર્થ કરીને કોઈ મુક્ત થઈ શકે
નહીં,
અને પુરુષાર્થ કરવાનું નિષ્ફળ થાય. કેટલા કહે છે જો મુક્તિ થતી જ ન હોય તો એનો પુરુષાર્થનો અર્થ રહેતો નથી. કેટલાક માને છે કે આત્મા આવરણ અને રજકરણોથી છૂટી શકતો નથી, એની સામે જવાબ છે કે મોક્ષ છે ભાઈ, મોક્ષ છે, મોક્ષ થઈ શકે છે. મોક્ષ જેવી કોઈ ચીજ છે એમ કહે છે, અને સ્વીકાર આવે તો પુરુષાર્થ થશે. આગળ યુક્તિથી સમજનાર શિષ્યના પ્રશ્નો આવશે આગળ આ જ ગાથામાં. આખો જે છ પદની એક સમૂહ એક ગાથામાં છ પદ જોઈ લીધા છે, પછી એક એક ઉપર વિવેચન આવશે કે જગતમાં ઘણા મતવાળા કહે છે કે મોક્ષ છે, બધા એમ કહે છે કે અમારામાં મોક્ષ છે એવા ઘણા છે, તો અમારે કયો મત સાચો માનવો? એમ થોડા પ્રશ્નોમાં ઘણું સમજી લેવાની પાત્રતાવાળા જિજ્ઞાસુ શિષ્યને ગુરુ પણ સ્પષ્ટ ન્યાય પ્રમાણથી આત્માનું યથાર્થ સ્વરૂપ અનેક પ્રકારે સમજાવે. કારણ કે શિષ્ય સતની સન્મુખ થયો છે, પણ ઊંધો માનનાર કહે છે કે તમે આમ કહો છો, ત્યારે બીજા આમ કહે છે, કાંઈ સમજાતું નથી. કોક આમ કે અમારે કોનું સાચું માનવું? મોક્ષની વાત તો ઘણા કરનારા છે, બધા જુદી જુદી રીતે કરે છે, ને બધા એમ કહે છે તમે કંઈ એમ કરો તો તમારો મોક્ષ થઈ જાય, અમારે શું કરવું? પોતાને સાચું સમજવાની શક્તિ નથી, માટે વચ્ચે બીજું નાખે છે. સાચું સમજવાની શક્તિ એટલે જિજ્ઞાસા નથી, એટલે બીજાને વચ્ચે રાખણ ના લાવે છે, ભાઈ કોઈ કામ છે ને કોઈ આમ કે અમારે કોનું માનવું, અમે આ ભાનગઢમાં પડવું નથી, જાઓ આ વાત જ મારે આ માથાકૂટમાં શું ઉતરવું, કોઈ કામ છે ને કોઈ કામ એના કે ભાઈ જે કરતા હોય કરો ને આપણે. સેવા જેવું કદી એક પાસે હા પાડી તો કદી બીજા પાસે પણ હાથ કહેશે, કોઈ સમજાવે વાત તમારી સાચી છે, બધી બીજા પાસે જશે એટલે તમારી વાત પણ મને ઠીક લાગે. કારણ કે સાચા ખોટા ન્યાયની તેને સમજ નથી, ગજાની પૂંછડીની તાકાત નથી કે પવનને રોકી શકે, કે ગજાની પૂંછડીની જેમ ફરતો જાય છે, આને કોઈનો પવન આવે તો અહીંયા ભળી જાય, આને કોઈનો પવન આવે તો ત્યાં ભળી જાય, ઘણા કહે છે. ભાઈ સમાજનો પવન હોય ને એમ હાલવું, આપણે ગાજા છીએ અને સમાજનો પવન હોય એની કોઈ હાલજો, આપણા બધા ચણાઈ જશે, એ બધા ગજાની પૂંછડી જેવા છે, એને સત્ય અસત્યનો નિર્ણય કદી ન થઈ શકે. હું તો આ આત્માનું હિત કરવું એ કોઈ અસાધારણ કામ છે એ વાત સમજાણી નથી. એમ મૂળા ભાજી ખરીદવા જાય એમ પોતાના માનેલા સંપ્રદાયમાં જાય છે, તેવું પછી સ્થાનકવાસીમાં જાય કે સોનગઢ જાય કે સમીર શિખર જાય કે દિગંબરમાં જાય, પણ ગંભીરતા નથી વિષય. શાક માર્કેટમાં જાય એવી જગ્યા, પણ આ સારે લોકો તરફે ને સિદ્ધપદ પામવાનું કામ છે, સાધારણ કોઈ કામ નથી. એવી ગંભીરતા આવ્યા વિના ગજાની પૂંછડી ની જેમ હલે, પછી દાદા આમ કહેતો એની તોડ જાય ને, દાદા આમ કહેતો એમ તેઓને સત્યની કાંઈ પડી નથી, સત્યની પડી નથી. સંસારના વ્યવહારનો પ્રસંગ હોય તો બરાબર સમજી લે, છોકરાનું હકમણ કરવું હોય તો 70 છોકરાને પૂછે, છોકરી વાળા દબાણ કરે તો ભાઈ મહિનો બે મહિના અમને જરા જવાબ દેતા વાર લાગશે, તમે શાંતિ રાખો, શું છે
શાંતિ રાખો,
તમને જરા જે જવાબ દેતા મહિનો 15 દિન નીકળી જશે, કેમ કે અમારે બધી તપાસ ત્યાં બધે સારે પોતે તપાસ કરે. સંસારના વ્યવહારનો પ્રસંગ હોય તો બરાબર સમજી લે, પણ સાચા સુખની જાતની એને ખબર નથી, એને તો પ્રશ્ન પૂછાય આવડતો નથી, સાચા સુખની જિજ્ઞાસા નથી એને, શું પૂછો એ ખબર નથી. તેમજ આ વાત શું આશયથી આવે છે તે સમજી પણ ન શકાય. તેને જે કોઈ ધર્મ ઉપદેશક મળે તેને કહે કે સત્વચન, કારણ કે તે ઉપર બેઠા છે ને ત્યાગી છે, ત્યાગી દેખાય છે માટે આપણાથી અધિક છે, આપણે તેનું કહેવું. ઝીણી વાતમાં આપણને કાંઈ સમજાય નહીં, આ બધું ઝીણી ઝીણી જ્ઞાનની વાતમાં આપણે કાંઈ ના સમજીએ, કાંઈ પુણ્યની વાત હોય ભક્તિની વાત આવતી હોય તો ઠીક, એમ પોતાને જ્યાં રૂચે ત્યાં લક્ષ્ય કરે, પણ હિત શું છે તે જાણવા ન માગે. આત્મકલ્યાણ કેવી રીતે થાય છે એ જાણવાની એને રૂચિ છે. પોતાને રૂપિયા વ્યાજે મૂકવા હોય તો પરીક્ષા કરે કે આ ઠેકાણે વ્યાજે મૂકવામાં મારી સલામતી છે કે નહીં, અગો ભાઈ હોય તો ન મૂકે ત્યાં વ્યાજે મૂકે, ન મૂકે, દીકરો હોય તો ન મૂકે, બાપ હોય તો ન મૂકે, વિશ્વાસ આવે ત્યાં મૂકે બરાબર કે હા અહીંયા મારી સલામતી છે. રૂપિયા તો ક્ષણિક વસ્તુ છે, પણ આ અનંતકાળમાં નહીં સમજાયેલું અપૂર્વ તત્વ સમજવાના ઉત્તમ અને મોંઘરા કાણા આવે ત્યાં રુચિ ન કરે, સાચું સમજવાનો પ્રયત્ન ન કરે, સંયોગના કાર્યો પાછળ વખત ન કાઢે, તેને મોક્ષ સ્વભાવ ગોઠતો નથી, એને પોતાનું આત્મકલ્યાણ એને કરવું નથી, એને રૂચતું નથી, પણ એને ભાવભ્રમણ ગોઠે છે. પાંચમું પદ એ મોક્ષ છે એમ કહ્યું. હવે છઠ્ઠું પદ કહે છે કે મોક્ષનો ઉપાય પણ છે, એટલે મોક્ષ પર પ્રાપ્ત કરવાની યથાર્થ વિધિ પણ, યથાર્થ કાર્ય પદ્ધતિ પણ છે, વૈજ્ઞાનિક કાર્ય પદ્ધતિ છે. યથાર્થ છે એટલે વૈજ્ઞાનિક કાર્ય પદ્ધતિ. મોક્ષનો ઉપાય પણ છે, જીવોને અનંતકાળથી મોક્ષનો ઉપાય સમજાયો નથી. મોક્ષ જોઈ છે ઘણાને, પણ મોક્ષનો ઉપાય સમજાયો નથી. આ એક સૌથી રહસ્યભૂત વિષય હોય તો મોક્ષનો ઉપાયનો વિષય છે. કેમ કે પરમાર્થભૂત વ્યવહાર કોને કહેવો અને અપરમાર્થભૂત એટલે કે સંસારમાં રખડાવનાર નિમિત્તાશ્રિત વ્યવહાર કોને કહેવો, ગ્રહણ કરવા યોગ્ય શું અને ત્યાગ કરવા યોગ્ય શું તેની કાંઈ ખબર તેમને નથી. નામ માત્ર ધર્મને માને છે, આ ધર્મ કહેવાય એમ નામ માત્ર ધર્મને માને છે ને જાણે છે, અને કહે છે કે ચાલો ધર્મ કરીએ. આપણે તો સારું કરવું છે ને, ક્યાં કોઈનું ખરાબ કરવું છે, આપણે તો સારું કરવું છે ને. પણ જ્ઞાની પુરુષોએ મોક્ષનો ઉપાય તો સુધર્મ કયો છે. હવે સુધર્મ અને કુધર્મ શું છે તેની ખબર ન પડે. મોક્ષ ઉપાય સુધર્મ એમ કયો છે, તો સુધર્મ એવું વિશેષણ લગાડ્યું, એનો અર્થ કે જગતમાં કુધર્મ પણ છે અને સુધર્મ પણ છે, બંનેનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે સુધર્મ અને કુધર્મ શું છે તેની ખબર ન પડે, અને મોહકર્મના ઉદય પ્રસંગને એટલે કે શુભ જોગને સમર નિરાને ધર્મ માને. હવે મોહકર્મનો ઉદય દર્શન મોહનો અને એને સમર નિરાને ધર્મ માને, મોક્ષ માર્ગ માને. માટે મોક્ષના ઉપાયની માન્યતામાં તેની
હોય છે.
જવું હોય ઉગમણો ને જાય અથમણી દિશા તરફ તો ધાર્યું ગામ ના આવે, તેમ જળભાવથી પરાશરી સાધનથી ધર્મ માને તે ઊંધી માન્યતા છે, તે છોડ્યા વિના સાચું આવવાનું. નાનીનું અને સર્વજ્ઞ વિતરાયનું એવું કહેવું છે કે આત્માના આનંદ સ્વભાવની બેહદ સુખમય જે પૂર્ણ દશા તારામાં છે, એવી તારી સ્થિતિ છે, તારું સ્વરૂપ છે, તેની પ્રાપ્તિનો ઉપાય પણ સુધર્મ વડે છે. તેની વિધિ તે જાતમાંથી સાચી સમજણથી ઉભરે છે, એ વિષયની સાચી સમજણ કરવી જોઈએ. પહેલામાં પહેલું આ છ પદથી સમ્યક દર્શનરૂપ પરમાર્થ સમજાય છે. આ જો છ પદ યથાર્થ સમજાય તો એને સમ્યક દર્શન થાય એમ કહે છે. ત્રણ પ્રકારના સંકેત આમાં નાખ્યા છે એમ કહે છે. સંકેત પરમાર્થ સંકેત એનું કારણ અને એનું કારણ ક્યાં સુધીની વાત લખી નાખી છે. કોઈ કહે છે કે આત્મા નથી, તેનો ખુલાસો છે કે આત્મા છે, એમ છે નો ન્યાય છે, નથી એનો ન્યાય નથી. કોઈ કહે કે આત્મા નિત્ય નથી, તેનો ખુલાસો પણ છે કે આત્મા નિત્ય છે. કોઈ કહે કે આત્મા કરતા નથી, તેનો પણ ન્યાય છે કે આત્મા પોતાના વિપરીત પરિણામ નો કે અવિપરીત પરિણામ નો કરતા છે. કોઈ મતવાળા કહે છે કે આત્મા કરતા નથી અને ભોગતા પણ નથી, તેનો ઉત્તર પણ યથાર્થ ન્યાય છે. આમાં સમજાવે છે કે અમે કઈ દ્રષ્ટિથી કરતા ભોગતા માનીએ છીએ તે સમજાવે છે. બધા કહે છે કે મોક્ષ અમારા મત મુજબ છે, અમે અમારા મતમાં કહ્યું એ મોક્ષ બરાબર છે. એમ જગતમાં અનેક પ્રકારની રીતિથી મોક્ષ ઉપાય જણાવે છે, પણ યથાર્થ વિધિ શું, સાચું સાધ્ય શું અને તેના કારણ અને કાર્ય જાણ્યા વિના યથાર્થ મોક્ષ માર્ગ અમને છે એમ માને છે કે ભૂલે છે અથવા ભૂલા પડેલા છે. પોતપોતાની રીતે સૌ માને છે, પોતાને રૂચે એ રીતે, પણ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી જાણતું નથી કે ખરેખર મોક્ષ કેવી રીતે થાય છે. સુવિદાન સૂત્રમાં આવે છે કે નિર્માણ શેખા જો સવધમમાં નો નાય પુત્તા પરમથી નાણી તથા અગિયારમી ચોવીસમી ગાથા છે. તેનો અર્થ કહે છે કે મોક્ષ બધા કહે છે, પણ સમજણમાં માંદા છે. મોક્ષ મોક્ષ તો બધા આસ્તિક દર્શનો છે, બધા મોક્ષને સ્વીકારે છે, પણ મોક્ષ કેવો હોય એની સમજણમાં માંદા છે. કોઈ આ પાંચ બોર સુધીમાં તો માને કે ભાઈ મોક્ષ છે ત્યાં સુધી આત્મા છે એમ માને ને મોક્ષ છે એમ પણ માને, પણ છઠ્ઠા બોર્ડમાં માંદા આવે છે, બધે વાંધો પડે છે. આ ઉપાયમાં વાંધો છે, જગતમાં પણ કેમ મતભેદ ને વિચારભેદ સેના પડે છે. આ કહે છે કે મારી રીતે કામ કરવું છે, આ કહે છે કે મારી રીતે કામ કરવું છે, ને પેલો કહે છે કે મારી રીતે કામ કરવું છે, બસ આનો વાંધો છે. ત્યારે અહીંયા એમ કહે છે કે અનંતા તીર્થંકરો એક માર્ગ ચાલ્યા છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થ, રીત બીજી નથી. માટે તો વાંધો પાડમાં અનંતા તીર્થંકરો જે રીતે ને જે માર્ગે ચાલ્યા એ રીતે એ માર્ગે ચાલ્યા, બાકી કઈ બીજો માર્ગ ચીલો ચાતરવા જેવો નથી. જગતમાં છઠ્ઠા બોલમાં વાંધો આવે છે, શિષ્ય આગળ કહે છે કે અમારે શું સમજવું, પણ જગતમાં મત ઘણા છે, બધાને કોનું માનવું કોનું ન માનવું, અમારે સહેલાઈમાં લેવું છે, માટે જો કલ્યાણ થઈ જતું હોય તો એક સ્થાને બેસી જઈએ. તમે કહો ત્યાગ કરીને એક જગ્યાએ રહી જઈએ તો બાવા થઈ જઈએ. હા, તેને કહેશે કે મોક્ષ અને મોક્ષની વિધિ જાણ્યા વિના એવી રીતે કરીશ તો જળ જેવો થઈ જઈશ, સમજ્યા વગર કરીશ તો જળ જેવો થઈ જઈશ. શું એવા યમ નિયમ સંયમ હઠયોગ પૂર્વે આગળ અનંતકાળમાં નથી કર્યા? કે એ બધા કર્યા છે. હઠયોગ શું, હઠયોગ પ્રયોગ શું, એ બધા પ્રયોગ કર્યા છે. હસનામ યોગ ને પ્રયોગ બધા કર્યા છે, પણ સર્વજ્ઞ વિતરાગી પુરુષોનો આશય સમજો, જેમ તત્વ છે તેમ સમજે, રાગ દ્વેષ રહિત સ્થિરતા પહેલું સમજણ કરવી સાચી એમ તેમ. આ ઘણા એ રીતે ચડી જાય છે એમના અન્યાયોમાં, કોઈ કોઈનો પરિચય થાય છે, ખ્યાલ આવે છે. માટે બહુ ખંડા ઉતરી શકે નહીં. પછી ધ્યાનના યોગના કેન્દ્રો બહુ ચાલે છે, ચાલો ત્યાં પણ જઈએ, ચાલો મનવચન કાળાના પ્રયોગ શીખડાવે. ત્યારે એને એમ થાય કંઈક શાંતિ તો થાય છે, કંઈક શાંતિ તો થાય છે. જઈ આવેલા છે વિપશ્યના ધ્યાન શિબિરને આ કરાવે છે, તુલસીના યુવાચાર્ય છે એ પણ કરાવે છે. ગુરુદેવના નામથી પ્રસિદ્ધ છે આપણો સંપ્રદાય. એ લોકો જાજા લોકોનો અભિપ્રાય જે નજીક નથી આવ્યા, દૂર રહ્યા છે ગુરુદેવના કહેવાથી, કથનથી દૂર રહ્યા છે, એ લોકો એમ માને છે કે ત્યાં થિયરી છે પણ પ્રેક્ટિકલ નથી. સોનગઢમાં થિયરી છે પણ પ્રેક્ટિકલ નથી, અને પ્રેક્ટિકલ તો કરવો પડશે એ વાત કરાવે છે. થિયરી છે ને પ્રેક્ટિકલ નથી, અને મેં શું છે પ્રેક્ટિકલ છે પણ પ્રેક્ટિકલ સમાજમાં આવ્યો નથી, એટલે શું પ્રયોગની વાત જ નથી ચાલતી, ચર્ચા નથી ચાલતી, પ્રયોગ કરે તો કેવી રીતે? એટલે એ છાપ મોટી થઈ ગઈ બીજાને પણ, બીજાને એ છાપ પડવા માંડી કે આ લોકો વાતો ઘણી કરે છે, એટલે બધું થિયરિટિકલ વાત છે, કોઈને પ્રેક્ટિકલ નથી. એ છાપ પડી ગઈ છે આપણને. એ વિષય આપણે ત્યાં અત્યારે ચાલતો નથી, એટલે બીજાને પણ એવી છાપ પડી છે કે આ લોકો બધી વાતો ઘણી કરે છે, એટલે આ બધું થિયરિટિકલ બધી વાત છે, ત્યાં કોઈ પ્રેક્ટિકલ વાત એવું નથી. પ્રેક્ટિકલ છે પણ જ્યાં સમાજ મોટો થાય ત્યાં કેટલીક વિકૃતિઓ આવે, કેમ કે તમારા લોકોને ભક્તિ બહુ થઈ ગઈ હોય તો કાંઈ આજે કરો, એનું નામ ભક્તિ તરીકે ભક્તિનું સ્વરૂપ નથી. સ્વરૂપ દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષનું સ્વરૂપ ઓળખા પછી બહુમાન આવે એનું નામ ભક્તિ છે, જ્ઞાનની પર્યાય છે, રાજની નથી. મૂલ્યાંકન થાય એનું નામ જ્ઞાન ને, એનું નામ ભક્તિ છે. તમે તો બે પાંચ ગીત પદ ગયા એનું નામ ભક્તિ કહેવાય. એ તો જ્યાં સમાજ મોટો થાય ત્યાં વિકૃતિ આવી શકે. એથી આ ચીજ નથી એમ નથી, આ તો ઊંડી ચીજ છે. ઊંડે ઉતરીને નક્કી કર્યા વગર ખબર ન પડે એવી વાત છે. માટે સર્વજ્ઞ વિતરાગી પુરુષોનો આશય સમજો, જેમ તત્વ છે તેમ સમજે, રાગદ્વેષ રહિતની સ્થિરતા થાય, જેને વિતરાગી ચારિત્ર કહેવામાં આવે છે. એ સમજણપૂર્વક આવે છે. સ્વરૂપ સ્થિરતા, સ્વરૂપ સ્થિરતા સમજણ વિના આવે નહીં. કદી એ વિશે વિસ્તાર થી આગળ જોઈએ.
દેવાલી દેવ કૃતિ મંદર ભગવાન નો જય હો. પરમ કૃપાળુ શ્રી કાન ગુરુ દેવ નો જય. વિંદ્રાગ્નિ કંપાર જય.